நமோ நோயே சௌரியந்தானம் நமோ நோயே சௌசிதானம் நமோ நோயே சௌராயிரியானம் நமோ நோயே சௌஜாயானம் நமோ நோயே சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கு சயோக நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் கௌதமோ மங்களம் குந்தாரி உஜேந்திரமோ சுமங்கலம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியாச்சாஸ்தி சுவாய் பவாய சர்வாணி
சமய சார் એનો જીવ અધિકાર એની બીજી ગાથા ચાલે છે. જો પહેલી ગાથામાં તો આત્માને નમસ્કાર કર્યો, શુદ્ધ પ્રભુ પૂર્ણાનંદની શક્તિનું સત્વ એની જેને દશામાં સર્વજ્ઞને પૂર્ણાનંદ પ્રાપ્ત થયો એવા પરમાત્માને નમન કરતા પોતાના શુદ્ધ સ્વભાવનો પણ તેમાં સત્કાર અને નમન આવી જાય છે. હવે તો કહે છે કે એને તો નમસ્કાર પણ એમની વાણીને નમસ્કાર. હા હા, સર્વજ્ઞ ભગવાન જેને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક જ્ઞાનમાં જણાણા એમ કેવું વ્યવહાર એનો જ્ઞાન પર્યાયનો જ એવો સામર્થ છે કે સ્વપરનું પૂર્ણ જેનામાં ભાન હોય છે. ભાન એટલે ઉપયોગ જ્ઞાનનો. એવા ભગવાનની વાણી પણ જેવો સર્વજ્ઞ સ્વભાવને પૂર્ણ આનંદ પ્રગટ્યો એવા ભાવ અનુસાર વાણી હોય છે એ વાત સિદ્ધ કરે છે. જેવો ભાવ પ્રગટ્યો છે સર્વજ્ઞ પર્યાય દશા પૂર્ણાનંદની, એ વાણી પણ એ ભાવને અનુસારે ભાવને અનુસારે વાણી વાણીને કારણે છે. એ વાણીમાં પણ સ્વપર વાર્તા કહેવાની તાકાતનો સ્વભાવ સર્વભગ્ન પરમાત્મા ત્રિલોકનાથની શક્તિનું જ્યાં પ્રગટપણું થયું વાણીનો ધ્વનિ પણ પરમાણુની અવસ્થા એને કહેવાની યોગ્યતા વાળી જ વાણી અંદર નીકળે. ઓહો, જે પ્રાણી માંસનો ત્યાગ હોય ભાવમાં એની વાણીમાં માંસ ખાવા યોગ્ય એવી વાણી આવે જ નહીં. સમજાય છે? કાંઈ બ્રહ્મચર પાળનાર હોય એની વાણીમાં બ્રહ્મચર પાળવા જેવું નથી એવી વાણી એને આવે જ નહીં. વાણી તો વાણીને કારણે છે પણ જેવો અંદર ભાવ હોય છે એને અનુસારે વાણી નીકળે એ વાત આપ બીજી ગાથામાં સિદ્ધ કરવી છે. જોવા અહીં ઉધી આવ્યું આપણે જીસ વાણી કો નમસ્કાર કિયા વાણી કેસી હૈ પ્રત્યગાત્મનમ તત્વમ પસંતી. પ્રત્યગાત્મન એટલે સર્વજ્ઞ વિતરાગ, પ્રત્યગ નામ જુદો આત્મા પૂર્ણાનંદને પ્રાપ્તિ હો આત્મા. એક સમયમાં જેને ત્રણ કાળ ત્રણ લોક ઝળકી ઉઠ્યા છે પોતાના પર્યાયની એટલી નિર્મળતા, એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે એવો પ્રગટ્યો છે એ ઉસકા વિવરણ પ્રત્યગની વ્યાખ્યા કરે છે. પ્રત્યગ આત્મા બે શબ્દ પડ્યા છે એની એકની વ્યાખ્યા જુદી કરે છે. પ્રત્યગ નામ ભિન્ન ભિન્ન દ્રવ કર્મ નામ જળ કર્મથી જુદો ભગવાન સર્વજ્ઞ પરમાત્મા, ભાવ કર્મ નામ પુણ્યને પાપના વિકલ્પની વાસનાથી જુદા એને છે જ નહીં, અને નોકર્મ નામ શરીર નથી. સર્વજ્ઞ ભગવાનને સર્વજ્ઞ પરમાત્મા એના જ્ઞાનમાં શરીર નથી, રાગ નથી અને કર્મ નથી. એવા રહીત એસા હે આત્મા, કોના? સર્વજ્ઞ પરમાત્માનો. એસા હે આત્મા જીવદ્રવ જીસકો વો કહેલાતા હૈ. જીવદ્રવ જીસકા એટલે જીસકો, જેનો આત્મા એવો જે સર્વજ્ઞ પૂર્ણ જ્ઞાન પૂર્ણાનંદ દશા રાગ ને કર્મ ને શરીર વિનાની એને અહીંયા જીવદ્રવ વો કહેલાતા હૈ, એને જીવદ્રવ કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ છે ને? અમે સોયલાલભાઈ પાસે નથી છે, અહીંયા અક્ષર અક્ષર કરતા જ્યો કે નહીં? ઓલા ભીમામાન પહેલા મને હવે ગમે ત્યાં હોય આપણે ખબર નથી, પણ અહીંયા અક્ષરે અક્ષરનો શું અર્થ છે સમજવું જોઈએ ને. કો સમજાણો પ્રત્યગની વ્યાખ્યા કરી. પ્રત્યગ એટલે આત્મા. તદ્દન રાગને પુનને વિકલ્પને કર્મને શરીર રહી થઈને એકલો સર્વજ્ઞ પરમાત્મા ચૈતન જ્યોત જલહલી ઉઠી છે એને પ્રત્યગ નામ ભિન્ન આત્મા એમ કહેવામાં. પ્રત્યગની વ્યાખ્યા કરી. હવે ઉસકા સ્વરૂપ, ઉસકા સ્વરૂપ આ ઉસકો પસંદી. ભાષા એ જુદી જાત નીકળી મારે. અનુભવનશીલ શું કે છે ભગવાન પૂર્ણાનંદે જ્યાં પર્યાયમાં પ્રગટ્યા આત્મખ્યાતિ પ્રસિદ્ધ થઈ પુરાણ એને અનુસરીને વાણી નીકળે છે. અનુભવનશીલ શું કે ભાષા જુઓ મગન ભાઈ. અનુભવનશીલ વાણી, વાણીના રજકણોની પણ એ દશા કે જેવું સર્વજ્ઞને પૂર્ણાનંદનું પદ છે એને અનુસરતી અનુભવનશીલ એને અનુસરતી થવાનો શીલ જેનો સ્વભાવ છે એ વાણી વાણીનો એવો સ્વભાવ છે કે જેવો અંદર પરમાત્મા આનંદ પ્રગટ્યું છે પૂર્ણ એને અનુસરીને વાણીને પરમાણુને તે કાળે પોતાની પર્યાયની લાયકાતથી થવાનો ફીલ એનો સ્વભાવ છે. મગન ભાઈ વાણીને ખબર પડતી છે કઈ સર્વજ્ઞ છે કઈ પરમાત્મા અંદર પૂર્ણ છે એ જેવો કોઈ નિમિત્ત સંબંધ છે કે જ્યાં અહીં કહ્યું ને નીચે કોઈને અંદરમાં એમ કહે કે અમને તો અંદરનો ભાવ સારો હતો બ્રહ્મચર્યનો પણ વાણીમાં એમ આવ્યું કે બ્રહ્મચર્ય સેવા જેવું નથી વિષય સેવા જેવું છે તો એ વાત ખોટી છે. વાણીની દશા જ એવી ત્યાં હોય છે વાણીને કારણે સ્વભાવને કારણે નહીં પણ જે સ્વભાવ પ્રગટ્યો છે કે જે ગુણ પ્રગટ્યા છે કે જ્યાં જે તે પ્રકારના અવગુણ હોય છે એને અનુસરતી વાણીનો નીકળવું એ વાણીનો સ્વતઃ સ્વભાવ છે. વાણીમાં સ્વપર વાર્તા કહેવાની તાકાત વાણીમાં છે. ભગવાન આત્મામાં સ્વપર જાણવાની તાકાત છે. આમાં તો ક્યાંય મોંમાંથી હાથ આવે શું કે છે આમાં ભાઈ અમે તો ધર્મ સાંભળવા. અરે સાંભળતો ખરો ભાઈ કે છે વાણીની એવી તાકાત પરમાણુના તે કાળના ત્યાં આગળના પરમાણુની સર્વજ્ઞ પરમાત્મા જ્યાં બિરાજમાન છે ત્યાં રજકણોની એવી તાકાત કે જેવું ત્યાં સ્વરૂપ છે તેને અનુસરીને થવાના શીલવાળા જ પરમાણુ ત્યાં હોય છે. ઓહો સમજાણું કાંઈ એનો આત્મા કરતા નથી વાણીના કરતા થઈને નીકળી એમ છે. વાણીમાં એવી તે કાળના સર્વજ્ઞ પરમાત્મા દશાને વાણી નીકળે એ વાણી અનુભવનશીલ છે એની વ્યાખ્યા જુદી જાતની વ્યાખ્યા એની કરી છે. કોઈ વિતર્ક કરેગા કે દિવ ધ્વનિ તો પુદ્ગળાત્મક હૈ. કોઈ તર્ક કરે વાણી તો જડ છે પુદ્ગળ છે અજીવ છે અચેતન છે એમાં ચેતન પણ વાણીમાં નથી. અચેતન કો નમસ્કાર નિષેધ હૈ તો પહેલે આપણે કહેતા આવ્યા છો કે અચેતનો નમસ્કાર નિષેધ ભાઈ એમ પહેલામાં પહેલા ગાથા વાળી અચેતનો નમસ્કાર નિષેધ છે ચેતનનો નમસ્કાર કયો છે પહેલો આવી ગયો પહેલામાં સમજાણું કાંઈ. જો પાંચમી છઠ્ઠી લીટીમાં છે ચેતન પદાર્થ નમસ્કાર કરને યોગ હૈ એસા અર્થ ઉપજાય અને અચેતન હૈ એ નહીં અચેતન નમસ્કાર કરનાર લાયક નથી એ પહેલી પહેલી ગાથ માં લીધી સમજાણું કાંઈ. શું કહ્યું ભગવાન આત્મા પૂર્ણાનંદની જળહળ જ્યોતિ આનંદની તૃપ્તિ તૃપ્તિનો અનુભવ ત્યાં વાણીનો પણ એવો સ્વતઃ સ્વભાવ તો કે છે કે એ તો અચેતન છે એ તો પુદ્ગળની પર્યાય છે એ તો જળની દશા છે એને વંદન કેમ નમસ્કાર કરો છો કે છે કે ઇસકે પ્રતિ સમાધાન કરને કે નિમિત્ત યો અર્થ કહા એનું સમાધાન કરવા માટે એ કહ્યું કે वाणी सर्वज्ञ स्वरूप अनुसारण है। शरीर चाले शरीर तर भेगो भेगो छायो ये तड़का नो थाय छे ने तड़का में छायो शरीर नो आ परछायो एवो ने एवो एवो परछायो क्या करे परछाने कई खबर नथी शरीर ने खबर नथी पण जेवू शरीर ने आकृति होय एवो छाया थयाज करे थयाज करे वी छाया हाले छे मुन नथी कहतो शरीर छे ने शरीर आम छाया पड़े छे ने तो शरीर हाले तो ई छाया हाले छे एम नथी नवी नवी छाया थाय छे जेनी वात छे जरी ई शरीर आम चाले शरीर तो शरीर ने कारणे हाले पण छाया पड़े छे ने जे ढोळामां काळी अवस्था ई काळी अवस्था गति नथी करती एम मानने एम लागे के आ छाया पण हाले छे एमने एम नथी ई शरीर ना परमाणु नु निमित्त अने त्यां आगळ ई रजकणु नी ढोळी नी काळी अवस्था ना आकारे ते ज प्रकारे थवुं एवो परमाणु नो स्वभाव छे અને જેમ જેમ આ ગતિ થાય તેમ તેમ ક્યાં ક્યાં ના રજકણો ક્યાં ક્યાં ના રજકણો એ છાયા ગતિ નથી કરતી બરાબર છે ઓછો થતો જાય પરમાણુના રજકણના આમ અસ્થિ દેખાય છે કે નહીં કાળાના આકારની હૈયાતી દેખાય છે મજબૂતી થાય છે મજબૂતી કઈ તત્વ છે કે નહીં તત્વ છે રજકણો પરમાણુની એક અવસ્થા રૂપી તત્વ છે એ ક્ષણે ક્ષણે જેમ શરીર આમ જાય એમ ત્યાં ત્યાં નવા નવા રજકણોની તે પ્રકારની આકૃતિ થવાનો ત્યાં પરમાણુમાં સ્વભાવ છે સમજાય છે કાંઈ આ તો વિજ્ઞાન સર્વજ્ઞનું વિજ્ઞાન પાઠ છે એ લોકોએ અનંતકાળમાં સમજ્યો ને સાંભળ્યો નથી એવી જ આકૃતિ પાછું માથું આમ જરીક થતો ન્યાય વ્યાકૃત થાય આમ થતો ન્યાય એ જ એને અનુસારે ત્યાં ત્યાં રજકણોના પિંડો ઉપખંડ છે પિંડ ઘણા એની આકૃતિ થવાનો તીતી પરમાણુનો સ્વભાવ છે એમ સર્વજ્ઞ ભગવાનના પરમાત્મ જ્ઞાન જ્યાં પ્રજ્ઞું તીતે કાળે તીતી રજકણોમાં તે જ પ્રકારનો સ્વભાવ કહેવાની પોતે જળ આ ચૈતન આ સર્વજ્ઞ આ પૂર્ણ આનંદ અને એ વાણીમાં એવું આવે અરે આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ તે તને ઉપાદેય છે ઓહો વાણીમાં એમ આવે વાણીમાં એમ આવે ધ્વનિમાં એ કાલ કયું થયું બાવીસમ ગાથમ જી વ્યવહારણ નિયમ એ ચોથી ગાથમાં આવે છે વ્યવહારણ નિયમ છે ને ચોથી ગાથમ જીવ ધ્વનિ દ્વારા કઈ ઉપાધિ છે જોશું ધ્વનિમાં એ આવે કેમ કે અંતરમાં સર્વજ્ઞ પદનું પરિણમન વર્તે છે એથી વાણીમાં વાણીમાં વાણીને કારણે વાણીના વર્તમાન પરમાણુના ખંડના પોતાના પર્યાયના ધર્મને કારણે શુદ્ધ ચિદાનંદ આત્મા તું છો રાગ પુણ્યને શરીર કર્મ જ્ઞાનો એ ચૈતન તત્વ તે તને અંગીકાર કરવા જેવું દ્રષ્ટિમાં લેવા જેવું એ હું વાણીમાં આવે મગન ભાઈ એવો વાણી અવાજ જેવો સ્વભાવ તેવો અવાજ જેવો સ્વભાવ તેવો અવાજ છતાં એ અવાજ નો કરતા સ્વભાવ નહીં કે છે કે આ એ શબ્દનો અર્થ કર્યો અનુભવનશીલ સર્વજ્ઞની વાણી એ સર્વજ્ઞ સ્વરૂપ અનુસારણી છે એસા માને વિના બી બને નહીં દેખો એમ માન્યા વિના પણ ન્યાય બને નહીં જેવો સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ્યો પરમાનંદનો એને જ અનુસરીને વાણી વાણી રૂપે થાય આવું નિમિત્ત નિમિત્ત સંબંધ માન્યા વિના આ વાત બની શકે નહીં છતાં કરતા કોઈના નહીં હોય એ વાણીનો કરતા આત્મા નહીં આત્માની પર્યાયનો કરતા એ વાણી નહીં બે ભિન્ને ભિન્ન કામ કરી રહ્યા સ્વતંત્ર એસા મને નહીં ઉસકા વિવરણ વાણી તો ચેતન હૈ ઉસકો સુનને પર જીવાદી પદાર્થ કા સ્વરૂપ જ્ઞાન જીવાદી પદાર્થ કા સ્વરૂપ જ્ઞાન દેખો વાણીમાં એ આવ્યું એવું જીવદી જીવનું જળનું રાગનું આશ્રવનું પુન પાપનું બંધનું મોક્ષનું જેવું સ્વરૂપ વાણીમાં આવ્યું એવું વાણીને અનુસારે તે જીવાદી પદાર્થ કા સ્વરૂપ જ્ઞાન જીવાદી એટલે નવ પદાર્થ અથવા છ દ્રવ્યો ભગવાનની વાણીમાં આવ્યા એ સ્વરૂપ જ્ઞાન જીસ પ્રકાર ઉપજતા હૈ જીસ પ્રકાર નામ ઉપજે છે તો પોતાથી પણ તે નિમિત્તમાં એ પ્રકારના કહેવાનો ભાવ છે એ ભાવને અંતરમાં પોતાને કારણે પકડીને ઉપજે છે એ હું વાણીમાં નિમિત્તપણું દેખીને ઉસી પ્રકાર જાનના જીસ પ્રકાર ઉપજતા જીસ પ્રકાર પાછું જીસ પ્રકાર એટલે કોઈને એ જ વાણીના નિમિત્તે અમુક પ્રગટે કોઈને એ જ વાણીના નિમિત્તે અમુક પ્રકારનું પ્રગટે બધાને હરખું પ્રગટે એમ જે પ્રકારનું અંદર આત્મામાં સમ્યક જ્ઞાન નિમિત્તપણાના સ્થાનમાં ઉપસ્થિતિમાં અંતરમાં આત્માને અવલંબી જે કહેવા માંગે છે વાણી એ અહીંયા પ્રગટે છે જે પ્રકારે ઉપસ્થા હૈ ઉસી પ્રકાર જાનના ભાઈ એ શું કહ્યું વાણી તો આખી ધ્વનિ આખી નીકળે છે વાણીમાંથી એક ધ્વનિ આખો પૂરો નીકળે ખારે પણ સાંભળનારને જેટલું જે પ્રકારનું પોતાથી સમ્ય જ્ઞાન થાય તે પ્રકારે તે નિમિત્તને અનુસારે થાય એટલું નિમિત્તપણું તેમાં કહેવામાં આવે શું કહે છે સમજાય છે એવી મારે અર્થ કર્યા છે ને સર્વજ્ઞ છે પૂર્ણાનંદ પ્રભુ એ તો આદરણીય થયા અને એ આદરવામાં પોતાનો સ્વભાવ આદરણીય એવી દ્રષ્ટિ થઈ પણ કહે છે કે વાણી એવી નીકળી પૂર્ણાનંદને પ્રગટ કરતી ભગવાન વર્તમાનમાં મહાવિધિ ક્ષેત્રમાં બિરાજે છે એની વાણી નીકળે છે અનંત તીર્થંકરો થયા એની વાણી નીકળી પણ વાણી તો પૂર્ણ સ્વરૂપ લેતી એ કાર્ય આવે ત્યાં એક પછી એક નથી આમ ભલે ક્રમ પડે છે પણ પૂરું લેતી આવે એકદમ વાણી આખું અખંડ પૂરણ છ દ્રવ આદિ વસ્તુનું પણ એ વાણી જીસ પ્રકાર સ્વરૂપ જ્ઞાન ઉપજતા હૈ જેને જેટલું જે પ્રકારે જ્ઞાન પોતાના પુરુષાર્થની જાગૃતિથી નિમિત્તના ઉપસ્થિતિના સ્થાનમાં કાળમાં સમજાય છે કાંઈ સમજાય છે કે આમાં કિશોરભાઈ અમે શબ્દે તોલ જાઓ એક શબ્દ આડો ઓળો થાય ફેરફાર થઈ જવો છે શું કે છે અતિ બહુતા જીસ પ્રકાર ઉપસ્થા હૈ સ્વરૂપ જ્ઞાન ઉસી પ્રકાર જાનના વાણી કા પૂજપના ભી દેખો શું કે છે જે પ્રકારે આત્મા નિમિત્તના લક્ષમાં રહેતો ભલે હો પણ તે કાળે પોતાના જ્ઞાનની જાગૃતિનો જેટલો ભાવ પ્રગટે તેટલો તેને નિમિત્ત કહેવામાં આવે માટે તે પણ પૂજ કહેવામાં આવે છે મદન ભાઈ વાણી પૂજ્ય અચેતન પૂજ્ય ભાવ અનુસારે વાણી છે ને એટલે કહે છે કે વાણી પણ જેટલા પ્રમાણમાં જેને પોતાના સ્વરૂપ જ્ઞાનનું કારણ નિમિત્ત થાય એટલા પ્રમાણમાં એને તેનો પૂજપણું પણ હોય છે પૂજપણું પણ હોય સમજાય છે કાંઈ વાણી પૂજ્ય ભગવાનની અચેતન પ્રતિમા પણ પૂજ્ય એ પણ પોતાના વિતરાગ ભાવમાં જેટલે પ્રકારે નિમિત્તનું લક્ષ થઈને પોતાના લક્ષમાં આવે અને પ્રગટ થાય તેટલા પણ નિમિત્તમાં પણ પૂજપણું આવે આવો વસ્તુનો સ્વભાવ અનાદિ છે અંદર આડોવણું કરવા માંગે તો ઘરની એ ઘરની ગાંઠ જશે સમજાય છે કાંઈ કેસે હે સર્વજ્ઞ વિતરાગ હવે વિતરાગની વ્યાખ્યા કરે છે અનંત ધર્મનો અતિ બહુત ભાષા કરી છે અનંતની વ્યાખ્યા અતિ બહુત શું કહીએ એને એટલા ગુણો પ્રગટ્યા છે એકવાર વ્યાખ્યા કરી હતી ગુણની વ્યાખ્યા કરી હતી સાંભળી હતી કિશોરભાઈ સાંભળી હતી કે નહીં સાંભળી નથી યાદ નથી એમ કહો યાદ નથી એમ કહો નહીં હે અરુણભાઈ સાંભળી હતી કે નહીં મોતી કેમ બે ત્રણ દી પહેલા કરી હતી ને કે છે ભગવાન સાંભળ એ તો કઈ થી ભાઈ હતા કે નહીં હતા હરતીભાઈ આ જીવની સંખ્યા અનંત છે જીવ કેટલા છે? અનંત અનંત. એ અનંત કેટલા? કે અત્યાર સુધીના મુક્તિપણા આનંદની પ્રાપ્તિ દશા સર્વજ્ઞ વિતરાગ સ્થિત થયા એની સંખ્યા કરતા જીવની સંખ્યા અનંત ગુણી છે. એના કરતા આ પાંચ આ જે ખંડ છે એના ટુકડા કરતા પરમાણુ પાંચ એક છેલ્લો ટુકડો એવા ટુકડાની સંખ્યા અનંત જીવ કરતા અનંત ગુણી છે. ભાઈ યાદ રહેશે કે નહીં? હવે અનંત ગુણા છે. અનંત જીવની સંખ્યા કરતા પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. એના કરતા ત્રણકાળના સમય અનંત ગુણા છે. પ્રણભાઈ આવ્યું છે તમારે ત્યાં ડાક્ટરમાં? ક્યાં આવું? સમય કોને કહીએ? એક સેકન્ડમાં અસંખ્ય સમય થાય કાળમાં. અસંખ્ય એવા અનાદિ અનંત ત્રણેય કાળ, આદિ નહીં અંત નહીં એવા ત્રણકાળના સમયનું માપ સંખ્યાનું એ પરમાણુની સંખ્યા કરતા એ કાળના સમયની સંખ્યા અનંત ગુણી છે. એના કરતા આકાશ જે આ સર્વવ્યાપક આંખથી માંડીને કયું છું તેદી અનંત અનંત કયું છું કે નહીં? પરંતુ યાદ છે ત્યાં આમાં કોણ છે પછી કહો. આના પછી અનંત જોજન પછી કહો. તરકરો મોટા શું હશે પછી? શું હશે? અનંત જોજન અનંત જોજન અનંત જોજન અનંત જોજન અનંતા અનંતા વર્ગ કરી નાખો. અનંતને અનંતો વર્ગ એટલે અનંતને અનંતો વર્ગ એટલે જે અનંત છે એને બીજો એવડો જ અનંત એક વાર ગુણો એટલા અનંત જેટલા છે એને એટલી વાર ગુણીને જે સંખ્યા આવે. જેમ પાંચને પાંચ વાર ગુણતા સંખ્યા આવે કેટલી થાય? એક પાંચ ને પાંચ વાર એટલે પાંચ પચું પછી એક વાર થયું પાછું પચી ને બીજી વાર પાંચે પાછું જે આંકડો આવે ને ત્રીજી વાર પાંચે એ આંકડો આવે ને ચોથી વાર પાંચે આંકડો આવે ને પાંચ વાર પાંચે. શું કીધું આમાં સમજાય છે? કાંઈ પાંચ ને પાંચે ગુણે કેટલા કઈ હવા થઈ થાય છે કેટલો આંકડો કે બધું યાદ નથી કે બધું યાદ હોય એ વખતે. પાંચ ને પાંચે ગુણે પાંચ ને પાંચ વાર પાંચે ગુણે એમ અનંતને જે અનંત છે તેને એક વાર ગુણીને આંકડો આવે એને એટલા જ અનંતે બીજી વાર ગુણીને આંકડો આવે એટલા જ અનંતે ત્રીજી વાર ગુણીને આંકડો આવે એવા અનંતના અંતનો વર્ગ કરીને આંકડો આવે તોય પણ આકાશનો કઈ માપ છે? સ્વનલભાઈ સમજાય છે કે નહીં? આમાં તો બે ને બે ચાર જેવી વાત છે. હવે આમાં ક્યાં મોટું કયું માથું સંખ્યા સમજાય ને? હવે તો બોલો નાસ્તિક ગુરુ હોય ને ખ્યાલમાં આવે મને કઈ કે આમ કહેવા માંગે છે. આમ અનંત 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 એ આકાશના અનંત અનંત જ્યાં એક પોઈન્ટ રજકણ જેટલી જગ્યાને રોકીએ એને પ્રદેશ કહીએ પ્રદેશ વસ્તુનો એક અંશ એવા અંશો પાડતા પાડતા અનંત 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 એમને એમ ચાલ્યું નહીં ક્યાંય ચાલ્યું જાય ત્યાં અટકે નહીં. આ એમ અનંત 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 એવા પ્રદેશની સંખ્યા ત્રણકાળના સમય કરતા અનંત ગુણી છે. એવા પ્રદેશની સંખ્યા કરતા એક જીવમાં અનંત ગુણાગુણ છે. ભગવાન જાણે ક્યાં હશે આમાં રૂપિયાની ગણતરી. હે આટલા રૂપિયા હોય નહીં કોઈ રૂપાએ. પણ કે છે ભગવાન એક વાર સાંભળ ભાઈ કેમ કે એક તત્વ છે એક તત્વ છે વસ્તુ છે એ પોતે પોતાનું એક બીજા તત્વથી જેમ ભિન્નપણું જાળવાની તાકાત વાળો એક ધર્મ છે એવું એક તત્વ બીજા એનાથી અનંતગુણા તત્વોથી અનંતપણાના ભિન્નપણાની તાકાત વાળું અનંતગુણોનું એક સમયમાં એ તાકાત રાખે છે. શું કીધું સમજાણું આમાં? કાંઈ આ આંગળી આંગળી પણ રહેવાની તાકાત તો આનાથી ભિન્ન પણ રહેવાની તાકાત એવો એક ધર્મ તો આનાથી પણ ભિન્ન રહેવાની તાકાત બીજો ધર્મ આનાથી ત્રીજો ભિન્ન રહેવાની આ ચારેથી ભિન્ન રહેવાની તાકાતના એમાં પોતાથી રહેલો એક ધર્મ ને આનાથી ભિન્ન રહેવાના ચાર ધર્મ ત્યારે એમાં પાંચ ધર્મ સિદ્ધ થાય છે. એમ અનંત એક એક દ્રવ્યમાં અનંતા દ્રવ્યોને અનંતા જેટલા પદાર્થો છે એનાથી અન્નપણે અનંતથી અન્નપણે રહેવાનો ધર્મ એવા અનંતા ધર્મ છે. કોણ જાણે શું ઈશિયા છે એટલા અનંતા કે આકાશના પ્રદેશથી અનંત ગુણા. હવે યાદ રહેશે કે નહીં કીધું એક વાત ત્રણ ચિંતનથી પહેલા ભાઈ હતા ભાનુભાઈ હતા પણ કેટલાક ન હોય ભાઈ આપણે એના બાપા તું ગયા હોય કોને શીખવું પડે. આહા અરે ભગવાન તારામાં ગુણ કેટલા સંખ્યા એની વાત આવે છે. સંખ્યા એ ગુણ કેટલા સંખ્યાના આંકડા હોય છે એકવી એકવી સંખ્યાતાના ત્રણ અસંખ્યના નવ ને અનંતના નવ એ બધા અંકમાં આખું જગત સમાડી દેવાય છે. એમાં એક એક આત્મામાં અને એક એક પરમાણુના પોઈન્ટમાં આ જે ત્રણકાળના સમયોથી અનંતગુણા પ્રદેશ કહે થી અનંતગુણા ગુણ છે. આ એ કહેજો અતિ બહુ અનંત ધર્મણ સર્વજ્ઞ ભગવાનને કેટલા ગુણો પ્રજ્ઞા પ્રજ્ઞાની વાત છે ભાઈ. છે તો બધા પાસે છે તો બધા આત્મા પાસે બધા પરમાણુ પણ જેને પ્રજ્ઞા છે કે જેટલા ગુણો હતા તેટલી પર્યાયમાં એને પ્રગટ થઈ ગયા છે. આ અનંત ધર્મ અનંત એટલે અતિ બહુ એમ ભાષા કીધી. અનંત શબ્દ વાપર્યો નથી અતિ બહુ એમ કે તેથી આ કહેવું પડ્યું. અતિ બહુ શું કહીએ અતિ બહુ બહુ ધર્મ નામ ગુણ જીન કહે છે. ભગવાન પરમાત્માની એક દશામાં એક સમયમાં અતિ બહુ આ જેટલા ગુણો કયા એટલી બધી પર્યાયો નિર્મળ જેને પ્રગટ થઈ ગઈ. આવો આત્મા સ્વભાવ જેનો સ્વભાવ એનું શું કહેવું. પણ કોઈ દી એના સ્વભાવની વાત મહિમાથી સાંભળી મહિમાથી સાંભળી નથી. એ ભગવાન આખો આત્મા આ એના ઉપર નજર પડતા એ અનંતગણ ગુણો ખીલી જાય. એ દ્રષ્ટિ આખી ચૈતન ઉપર પડતા અનંત ગુણો ખીલી સર સર્વ ગુણાસ્તે સંકિત ભાઈ એમ કહ્યું છે ને શ્રીમદમાં એક વાક આવે ટુકડો આપણે લખેલું છે. શ્રીમદ બહુ ટુકડા ઊંચા ઊંચા કહે પણ સમજનારા માધવ કોઈ સમજી શકે નહીં મારા એમને એમને માંધળી આંધળી ગયું. શું કહ્યું કે સમ્યક દર્શન કોને કહીએ. 33 વર્ષની ઉંમરે દેહ છૂટ્યો 24માં જન્મ સંમતો 24 16 વર્ષે મોક્ષમાળા આ 33 વર્ષે દેહ છૂટ્યો એ પહેલા સર્વ ગુણાંસ્તે સમકીત. ઓહો એટલો ટુકડો કર્યો એટલે કે આત્મામાં જેટલા ગુણો શુદ્ધ અનંત પડ્યા છે એ બધાની એ સમ્યક દર્શન થતા આત્માનો અનુભવ ધોરણ થતા એ પુણ્યને પાપને શરીરથી હું ભિન્ન એમ ધર્મની પહેલી દશા થતા સમ્યક દર્શન ત્રિકાળ અનંત ગુણનો પિંડ એવું અનુભવમાં પ્રતીત પહેલી થતા સર્વ ગુણાંશથી સંકિત સંકિતમાં બધા ગુણોની અંશની નિર્મળતાનો સમુદાય પ્રગટ થાય આ એને સંકિત કહેવામાં આવે. ભારે સંકિત એ મોટું ભાઈ અહીં તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરો સંકિત છે. ભગવાને છ દ્રવ્ય માનો સમજાય રે હાંભળે બાપા સંકિત તો કેવળ જ્ઞાનનો કટકો છે સમજાય છે. અને ઉપચારથી કહીએ તો કેવળ જ્ઞાન આખું કબીલું માટે કેવળ જ્ઞાન સંકિતમાં પ્રગટ્યું છે. કહીએ પી છે એકલો જ્ઞાનનો પિંડ સર્વજ્ઞ પરમેશ્વરને જાણવાનું તત્વ છે એવી સમ્યક પ્રતીતિનો ભાન થતા કેવળ જ્ઞાન શ્રદ્ધાએ પ્રગટ્યું છે. જ્ઞાને પ્રગટ્યું છે ઈચ્છાએ પ્રગટ્યું છે મુખ નયના કારણે જ્ઞાન પ્રગટ વર્તે. શ્રીમદે ઘણા ટુકડા મૂક્યા છે સમજાણું કાંઈ. દેહની ઉંમર 33 પહેલા તો કઈ કામ કર્યા હતા એમને પણ આ હજી એને આત્મા શું એની મહિમા વિના હાથ હાર હો હો વર વ્યા જાય ધૂળ થાય તો હું ત્યાગી થઈને મરી જાય પણ વસ્તુ શું છે એક સમયમાં ભગવાન આત્મા એક અનંત ગુણજી આ કીધા એટલા એનું સંકિત થતા એટલા બધા ગુણનો અંશ નિર્મળપણે પ્રણમે મગનમય. હા 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 લક્ષ્મીભાઈ છે કે નહીં સર્વગુણા એ તો મહા ટુકડો છે મહા ટુકડો ગંભીર છે. એકદમ. કેટલાક તો નિર્મળ ભલે હો પણ એટલા ગુણો છે એ આપણને ખ્યાલમાં એનો હોય, ભગવાન ના જ્ઞાનમાં છે કે અનંત સામાન્ય ગુણો છે દ્રવ્યમાં અને અનંત વિશેષ ગુણો છે. કઈ સામાન ના છ આંકડા આવડે આપણે તો. અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ દ્રવ્યત્વ પ્રદેશત્વ અગ્રલગત્વ, બાકી એક એક આત્મામાં પોતાના અને પરમા જેમાં રહે એવા સામાન્ય ગુણો પણ અનંત છે અને વિશેષ પણ અનંત છે. વિશેષ એટલે શું? કે પરમાણુમાં જ્ઞાન દર્શન નથી એવા જ્ઞાન દર્શન ની પરમા નથી એવા એમાં વિશેષ છે. એવા પણ આત્મામાં જેમાં બીજામાં નથી ને પોતામાં એવા ગુણો અનંત, અને બીજામાં એક છે એવો નામનો ગુણ છે ને પોતામાં છે ને એવો ગુણ છે, એવા સામાન્ય ગુણ પણ અનંત. ભગવાન જાણે શું છું. કેટલાક જિંદગીમાં આંકડો ચલો સાંભળ્યો છે એ પ્રવીણભાઈ બીજામાં પ્રવીણ છે, આ પ્રવીણ નહીં. આમાં કે છે ત્રણ લોકના સર્વજ્ઞદેવ પરમાત્મા વિતરાગ દેવાથી દેવ સો ઇન્દ્રની હાજરીમાં, સો ઇન્દ્રની હાજરીમાં દીવ ધ્વનિ દ્વારા આમ કહેતા હતા. અને એમ ભગવાન મહાવીર ક્ષેત્ર માં કહી રહ્યા છે. સમજાય છે? કઈ કે છે? ઓહો અતિ બહુત હૈ ગુણ જિનકે એસે હૈ. ઇસ પ્રકાર કોઈ મિથ્યાવાદી કહેતા હૈ કે પરમાત્મા નિર્ગુણ હૈ. શું કહે છે? કોઈ કે ભાઈ પરમાત્મા થાય પછી ગુણ એમાં હોય નહીં. એ ગુણ એમાં ન હોય કોણ? રાજસ તામસ ને સાત્વિક ગુણ ન હોય, કસાય નહીં શક્તિ ના ગુણ ન હોય પુરાણ. પણ પોતે આત્મા છે આમ જહળ જ્યોતિ અનંત ગુણ નો પિંડ, એના અંત ગુણો ની પર્યાય પ્રગટ ચૂકે ભગવાન ને પણ હોય કે ગુણ ન હોય તે પરમાત્મા ને ગુણ વાળો તે સંસારી એમ છે નહી. સમજાય છે? કઈ આના મારે શબ્દે શબ્દે ન્યાય બીજો મૂક્યો છે. એટલે કે ગુણ નો હોય સજવાય આવે છે કે નહીં? પણ એ તો રાજસ નામ આ રાજ પ્રકૃતિ સાત્વિક પ્રકૃતિ એવી પ્રકૃતિના વિકાર ની પર્યાયો પરમાત્મામાં ન હોય, અને આત્મામાં પણ એવા અંતર સ્વભાવમાં એવા ભાવ ન હોય. પણ અનંત ગુણો જે છે એ ગુણનો ધરના તેથી પહેલા કહ્યું છું, સત્તા સ્વરૂપે કહીએ તો વસ્તુ પણ છે અને ગુણથી કહીએ તો સત્તા ગુણ પણ છે. એમ અનંત ગુણ રૂપે દ્રવ પણ કહીએ અને અનંત ગુણ રૂપે ગુણ પણ ભિન્ન જણાય એવો ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ગુણ વિના છોને પર પરમાત્મપના હોતા હૈ એમ કોઈ કહે છે તો એસા માનના જૂઠા હૈ. એવું છે કારણ કે મગન ભાઈ આ વાત ક્યાં હે કે ઓલવા યાદ આવ્યું તો ફોન પછી ભાઈ હવે તો ખરું ને પૂર્વનું પણ મગજમાં તો હોય કે નહીં? શું કહ્યું? એક આત્મામાં જેટલા અનંત ગુણ કયા એ પ્રગટ રૂપે દશા થઈ ગઈ આનંદ કંપૂર્ણ, એ પર્યાયો વિનાનો ગુણ વિનાનો પરમાત્મા નો હોય. પર્યાય વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય નહીં, ગુણ વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના ગુણ નહીં. આ વાત સ્વભાવવાદ અનંત કાળમાં એને ખ્યાલમાં હજી રૂચ્યો નથી. એવા ચૈતન્ય સ્વભાવમાં પૂર્ણાનંદ પ્રીત્યો તો કે છે ગુણો કા વિનાશ હોને પર દ્રવ્ય કા વિનાશ હોતા હૈ. સોનાની ગિલાસ નો નાશ થઈ જાય સોનાનો નાશ થઈ જાય, હાકરની મીઠાશ નો નાશ થાય હાકરનો નાશ થાય. એમ ભગવાન આત્મા એના ગુણની શક્તિ ને એની અવસ્થાનો નાશ થાય વસ્તુનો નાશ થાય. સમજાય છે? કઈ એવું ભગવાન આત્મા સર્વજ્ઞ પરમાત્મા આ એને અનુસારે નીકળેલી વાણી આ એને અમારો નમસ્કાર એમ કેવું સાંચ લ્યો ભાઈ. ઓલા સૂત ને કેવું લીધું નહીં આમાં? ઓલામાં લીધું શું? ઓલામાં લીધું હા એ તો એક જ અહીં શુદ્ધ જ્ઞાન પોતે સરસ્વતી છે. શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન એ પણ આત્માને દેખે ને જાણે છે
માટે તેને સરસ્વતી ભાવ શુદ્ધ, અને કેવળ જ્ઞાન પૂરણ જાણે માટે તેને પણ સરસ્વતી કહેવામાં આવે છે. અહીં તો એકલી વાણીની જ વ્યાખ્યા કરીને સરસ્વતી કહી છે. હવે ત્રીજો કલશ પર પરિણતિ હેતુ મોહ નામનો અનુભાવ अविरत अनुसार्यम व्याप्ति कल्माशिताया मम परम विशुद्धि शुद्ध चिन्ह मात्र मूर्ति भवतु समय सार व्याख्या एव अनुभूते।
आहा जो तो खरा एक प्रमोद छे सदमस्त मुनि पण कहे छे को आत्मानी व्याख्या करीश ने ए व्याख्या करता करता मारो आ स्वभाव तरफ नु घोलन छे ए व्याख्या करता ना काल मां ज मारी निर्मलता प्रकट थई जाओ। हूँ एक आत्मा ना गाना गाईश गाना नहीं गाता बोला वीणा ना तार मां झणकारे लड़कारे कहे छे हूँ आत्मा अनंत गुण नो पिंड प्रभु आत्मा एवा आत्मा ना हूँ गाना गाईश शुद्ध प्रभु ना शुद्ध मारो स्वभाव परमात्मा को मारो शुद्ध एना हूँ गाना गाई ने हूँ व्याख्या करी समयसार नी पण ए समयसार नी आ व्याख्या ना काल मां आत्मा आनंद छे शुद्ध छे अभेद छे एम वारंवार कथन आवशे भेद द्वारा जणाय एम कथन आवशे पण एमा मारू लक्ष तो अंतर अभेद उपर कायम रहेशे। एथी ते व्याख्याना कालमां ज मारी व्याख्या थी निर्मलता थाव एम कह्युं छे एना तकरार करे लोको मांधा। अरे भगवान सांभळतो खरो व्याख्या करवी तो विकल्प छे वाणी छे तो जड़ छे एनाथी आत्मानी शुद्धि हाय नहीं पण व्याख्याना कालमां चैतन्य घोळाय छे अंदरमां पूर्ण आत्मा छे शुद्ध छे एक रूप स्वभाव छे एनी दृष्टि ने एनी लीनता एम वारंवार जे कथनो आवशे ए तो जड़ छे विकल्प उठशे ए तो राग छे पण ते कालमां એટલા કાળની અંદર મારું ઘોલન અંતરમાં વહે છે એથી તે કાળમાં મને નિર્મળતા થઈ જાઓ વિતરાગતા વધી જાઓ એમ ટીકા કરનાર ટીકાના કાળમાં વિતરાગતાની પ્રાર્થના કરે ચંદ્રભાઈ। આ તો પરમેશ્વરની ભાગવત લીલા છે આ ભાગવત કથા છે સમજાણો ભગવાન આત્મા આહા એની કે છે કે હું વાત કરીશ હો એ વિતરાગી વાર્તા છે એમ કે ભાઈ જેની કેશનો નામ લઈને વાર્તા આ તો વિતરાગી ચૈતન્યની વાત કરીશ હું વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ ચિત્ત ઘન આનંદનો રસ એકલો એની વાત કરવા હું ઉભો થયો છું તો કે છે મમ પરમ શુદ્ધિ ભવતુ શાસ્ત્ર કરતા હે ભવતુની વ્યાખ્યા કરે છે શાસ્ત્ર કરતા અમરચંદ્ર સોરી મૂળ શ્લોક ના કરતા જે સમયસાર ના કુંકુંદાચાર હતા મહાભગવત લીલામાં લેર કરતા હતા એના પછી 1100 વર્ષે મુનિ અમરચંદ્રાચાર થયા એ આત્માના આનંદમાં લેર કરતે કરતા શાસ્ત્ર લખે છે એમ વ્યવહારથી કહેવાય છે વિકલ્પ ઉઠે છે એ અસદભૂત નહીંથી જાણવામાં આવે છે એ શાસ્ત્ર કરતા કહે છે મુજે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ આ મને આ શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં જરી મલિનતા છે નિર્મળતા પ્રગટિ છે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એની દ્રષ્ટિ મને થઈ છે એની લીનતા પણ છે પણ હજી પૂર્ણ લીનતા થઈ નથી એમ પર્યાયના ભેદ જણાવે છે ગુણની તાકાત જણાવે છે દ્રવ્યનો સ્વભાવ જણાવે એ ત્રણેયને જણાવતા જણાવતા મને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પુસ્કા વિવરણ પરમ સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ નિર્મળતા હો છે ને પરમ વિશુદ્ધિ શબ્દ પડ્યો એની વ્યાખ્યા કરી પરમ સર્વોત્કૃષ્ટ પરમની વ્યાખ્યા પરમ શુદ્ધિ હું આત્માના આનંદના ગોલનમાં રહ્યો વાર્તા કરું છું એ નિર્વિકલ્પ ચૈતન્યના રસના પીણામાં હું આ વાર્તા કરીશ સમજાય છે કાંઈ એ ભગવાન છે છદ્મસ્ત અલ્પજ્ઞ પણ કે છે મુજે પરમ શુદ્ધિ બેની વ્યાખ્યા કરી સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ નામ નિર્મળ દેખો
નિર્મળતા મારી દશામાં મુનિપણાને યુક્ત છે, સમ્યક દર્શન છે, વસ્તુના અંતર આનંદની પ્રતીતને ભાન સ્વજ્ઞનું થઈ ગયું છે, પણ પરમ વિશુદ્ધિ માગે છે. સમજાણું કાંઈ ભવતુ પરમ સર્વોત્કૃષ્ટ 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 એકનો પરમાત્મ પદ મારી દશામાં પ્રાપ્ત થાવ. મગનભાઈ આમાં તકરાર કરે છે, લેવો જો શાસ્ત્ર કરવાનો વિકલ્પ પણ શુદ્ધિનું કારણ છે. એ વાણી કહેતા સુધી ભગવાન શાંત થા પ્રભુ, ઝઘડા ન મળે, આ ઝઘડા વિનાની વાતો છે. સમજાય છે? એ આત્મ રામ એ ચૈતનમાં અંતરમાં રાગથી રમતો, રાગ રહિત રમતો, એના ભાનમાં જેટલી એકાગ્રતા થાય તેટલી શુદ્ધતા થાય. એને આ વ્યાખ્યા કરવાથી મને શુદ્ધિ થશો એમ આરોપથી કથન કર્યું છે. સમજાય છે કાંઈ? આમાં સમજાય છે કાંઈ? એમ બે ત્રણ પ્રકાર પાવે છે. વાત કોઈ વિરલ છે, જગતને સાંભળવી વિરલા જાણે, તત્વને વિરલા સાંભળે, સાંભળે કોઈ. સાંભળવા વિરલા હોય, આ તો અધ્યાત્મના અમૃતના રીલાની વાતો છે. આ તો કોઈ બી મરે નહીં, પ્રગટ્યો એવો એમને મરે એવો ભગવાન આત્મા એની વાર્તાના કાળમાં વાર્તા વડે નિર્મળ થાય એમ કહેવામાં આવ્યું છે. પણ વાર્તાના કાળમાં મારું ગોલન છે, મને નિર્મળતા થાવ એવી પ્રાર્થના. નરભાઈ જો આમાં વાંધો તો ઉઠાવે હો, શાસ્ત્ર કરતા કહે છે કે આનાથી મને થાવ. એ ચંદભાઈ ભાઈ વાંધો ઉઠાવ બાપા, શું કહીએ ભાઈ? અરે વાંધાના ટાળવાના કાળમાં વાંધા ઉઠાય ભગવાન આરા ક્યારે આવશે? આંખ્યું વિચારવાનું, રજકણો તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર તન પામી શક્યા ચેત, ચેત નર ચેત. પણ ચેત એટલે આ હો આમ કરીને કે ચેત એટલે આ ક્રિયા કરો ને આ કરો. હવે એવું તો અનંતવાર કર્યું સાંભળને. હે ચેત નર નામ ચેત એ મનભાઈ કરી નાખો સામાયિક ને પુઆ ને પડીકમ ના ચેત. કોને કેવી સામાયિક, કોને કેવા પ્રતિકમ, અહીં તો પુણ્યને પાપના વિકલ્પથી પાછું હઠીને સ્વરૂપમાં જાય તેને પ્રતિક્રમણ કહે. અને જેને સમતા આનંદ કંદમાં સમતાના રસ પડ્યા છે, આ એમાં નજરો નાખતા સમતા રેલમ છેલ ઉત્તમ રસ, અકસાય રસના ઝરણા દરિયાના પાણી જેમ કાંઠે ભરતી આવે, એમ ભગવાન આત્માની અંતરમાં નજરો કરતા સમ્યક દર્શનની નજરેથી અંદર પડતા, એની અંદર એકાગ્ર થતા, એની કાંઠે નામ એની દશામાં શાંત શાંત શાંત. વિકલ્પનો જે અવકાશ નથી, દેહ તો જેને અડતો નથી, એવા સ્વભાવની શાંતિની ધારા આવે એને ભગવાન સામાયક કહે. એ વનભાઈ સાંભળી નો એના સામાયિક કરી નાખી 70 ઓવરમાં કેટલાય થોથા પથરા ભાંગી નાખ્યા પગથિયા. ભગવાન તારી એક સેકન્ડની સામાયિક આ અમૃતના ભણકાર લીધી આવે એવી વાત કહીશ કહીશ કે છે હું. એ વાત કહેવાના કાળમાં જ મારી શુદ્ધિ થઈ જાઓ. સમયસાર સમયસાર વ્યાખ્યા શબ્દ પડ્યો છે ને, શુદ્ધ જીવ આ ઉસકે ઉપદેશ છે, હમકો શુદ્ધ સ્વરૂપ કી પ્રાપ્તિ હો. જો આ એના ઉપદેશમાં અમને શુદ્ધની પ્રાપ્તિ. એટલે કોઈ કહે કે મુનિઓનો ઉપદેશમાં શુદ્ધ વિકલ્પ ઉઠે છે એ નિદ્રા નું કારણ છે એમ નથી. હે હા ઘણા એ કે છે, જો ને એક વાર હા તુલસી છે ને એને તો ઈ કે છે આપણે ઉપદેશ આપીએ એમાં નિદ્રા થાય, બીજાને ન મારવાનો ઉપદેશ દેવો બચાવવાનો નહીં, એમાં ઉપદેશ આપી એમાં નિદ્રા ધૂળે ન થાય સાંભળીને. હવે ઉપદેશ તો જડની પર્યાય છે, એનાથી આત્માની નિદ્રાને સમર થાય. અરે ઉપદેશમાં વિકલ્પ ઉછો છે, વિકલ્પ રાગ આમ સમજે આમ એવો વૃત્તિ ઉઠી એ પણ પુનબંધનનું કારણ છે, સમ્યક ને સમરિદ્રાનું કારણ નથી. એટલે કે છે કે ઉપદેશ ને એમ કહું છું એટલે માણસ એમ માની લો, ભાઈ અમે ઉપદેશ દેતા દેતા અમને શુદ્ધિ ઉપદેશને કારણે ભગવાન સાંભળ બાપુ કઈ અપેક્ષા કે છે. લખ્યું છે પણ એના અર્થ નો સમજતો, લખ્યા તો છે દાખલો નતો આપ્યો, લખ્યું છે કે લખ્યાનો અર્થ કોણ જાણે. પેલા શંકર નો દાખલો નતો આપ્યો, શંકર ના ઈંડા નો હે દેવ, શંકર નું મંદિર હતું જોડી, પછી એનો બાપ લખી ગયેલો બનુભાઈ લખી ગયેલા ચોપડામાં કે 25 લાખ રૂપિયા પેલાની અપેક્ષાની વાત છો, અત્યારે 25 લાખ એટલે બહુ થોડા થઈ ગયા લાગે. તો 25 લાખ રૂપિયા મેં ઈંડાના છાયામાં દાટ્યા છે, ઈંડામાં ઈંડા હેઠે દાટ્યા છે એમ ભાનુભાઈ લખેલું. ભાનુભાઈ મંદિરના ઈંડામાં દાટ્યા છે, જોડે મંદિર હતું મંદિર શંકરનું અને એનું ઘર પોતે, એટલે બાપે લખેલું ચોપડ. બાપ મરી ગયો, પૈસા તો રોકડ ઓછી થઈ ગઈ એટલે કે મારો પૈસા ઘટ્યા, બાપા લખી ગયા છે. પછી એ શંકરનું દેવ લઈ લીધું 25-50 હજારમાં, લઈને એનો છાંયા હેઠે ખોદ્યું, વાંધો નીકળ્યું અને એને ઈંડાને હેઠે ખોદ્યું, એના એને હેઠે ખોદ્યું જેલું હતું ને એને હેઠે કાંઈ નક નીકળ્યું. અરે પણ બાપા ખોટા ન હોય કે ભાનુભાઈ એવા નહોતા કે મફત ના લખે છોકરા ત્યારે. એને કહ્યું એના મિત્ર પાસે ગયા, મિત્ર બાપુજી બાપુજી તો ગયા આ 25 લાખ ડાટા ચોપડામાં લખ્યું છે અને મેં શંકરના દેવળના નીંડા હેઠે લખ્યું મેં લીધું. અરે મૂર્ખા, તારો બાપ તે કઈ કોકને ઘરી દાટવા જતો હોય એટલી તને ખબર નથી? ત્યારે પણ લખ્યું છે નાના, એના લખ્યાના અર્થ સાંભળ. કે લખ્યું છે શું? કે ચૈતર સુદ આઠમે જે જેમાં હિન્દું આવે એમાં અમે દાટ્યા. એટલે આ તડકો આમ છુરી આમ છે ને હિન્દું ન્યા છે બધું હોય ને, માટે શું કે ગભારો, એ ગભારાનો તડકો ચૈતર સુદ આઠમે જેટલામાં આવે તારા ફોયામાં એટલામાં ખોજ ના દાચ્યા છે. હોય મારે આ લખ્યા કઈક અર્થ કઈ કરવા થયા, પણ એ લખ્યું છે એ કઈ એનો બાપ એમ કોકને ઘરે દાટવા જતો છે. મનભાઈ છેવટે ગમાણમાં દાટે, છેવટે ઓલી બાયડી હોય છે ને માથે ઓલી મને ચૂલાના ઓલે, હવે તો ક્યાં રીત ચૂલામાં માથે હોય ને, શું કહેવાય, ઉતર ઉતરેલા જે હાંડલા માથે એમાં દાટ દાટે હો બાયડી એમાં રાખતી બધી જોયેલું છે મેં તો બધું. આ ચૂલા ઉપર ઉતરેડ હોય ને ઓલા હાંડલા બગડી એમાં રાખે તો કોઈ ચોરવા ન આવે એમ ન પડે. અને પણ એ કઈ ઘરે કોકને ઘરે દાટવા જતા છે, એના તારા બાપે તારા ફળિયામાં આ ઈંડાનો જયારે છાંયો આવે એમાં ગોટ્યા ને 25 લાખ નીકળ્યા. અરે અર્થ કરતા આવડ્યો નહીં એમ શાસ્ત્ર ના અર્થ કરતા આવડ્યા, શાસ્ત્ર માં લખ્યું કે ના લખ્યું, ઉપદેશ છે અમુક સ્વરૂપ કી પ્રાપ્તિ હોવ જો આ લખ્યું. એના પણ લખનારો વિતરાગી દ્રષ્ટિ વાળો ધર્માત્મા હતા, એ ધર્માત્મા એમ ન કે ઉપદેશ ની વાણી ને વિકલ્પ થી લાભ થાય એમ ન કે આંબળ ને સમજાણું આમાં કાંઈ હે જ્ઞાન હોય મૂડી આ છે ઉપદેશવાણી છે જડ છે વિકલ્પે પરગર છે તારા નિજ ઘરમાં અનંત આનંદના કંદને જેને દ્રષ્ટિમાં લઈને અનુભવ્યો અનુભવ કરતા અનુ નામ અનુસરીને બબું એ તો અનુભવશીલમાં આવી ગયું. સ્વભાવને અનુસરીને થવું તે અનુભવ અને એને અનુસરીને થવું તે વિતરાગની વાણી, એવો ભગવાન આત્મા એની હું વાત કરીશ એમાં મને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ. ય શાસ્ત્ર પરમાર્થરૂપ હૈ, શાસ્ત્ર પરમાર્થ વૈરાગ ઉત્પાદક હૈ, રાગને વિકલ્પને પરથી હટાવીને સ્વભાવમાં લઈ જવાની વાત કરનાર છે. રાગવાળા જે વર્ધક આદિ હોય એવું આ છે નહીં. કેસા હું મેં, હવે પોતાની વાત કરે છે, હું આત્મા કેવો છું શું પ્રાર્થું છું એમ કરીને જગત પાસે આત્માની વાત મૂકે છે. અનુભૂતિ અતિન્દ્રિય સુખ વહી એ સ્વરૂપ જીસકા એસા હું. ઓહો, જો મુનિ કે છે હું તો અતિન્દ્રિય આનંદ સુખ છું તી હું તો હું, એટલે વાણી નહી ઉપદેશ માંથી અમે ભાઈ કાઢે તો ઉપદેશ છે પ્રાપ્તિ હો ત્યારે હું છું એમાં પ્રાપ્તિ હો તો હું કોણ છું એમાં પ્રાપ્તિ થાવ. હું કઈ વાણી નથી તો વાણીથી પ્રાપ્ત થાવ, વાણીમાં પ્રાપ્ત થાવ, હું કઈ વિકલ્પ નથી, વિકલ્પમાં પ્રાપ્ત થાવ, વિકલ્પ થી પ્રાપ્ત થાવ. વિકલ્પ સમજાય છે, રાગ રાગ ઉઠ્યો આ ઉપદેશ નો એ વિકલ્પ છે. એમ કે છે કે હું કેવો છું, અતિન્દ્રિય સુખ વહી હૈ સ્વરૂપ જીસકા, એસા હું, એસા હું. ઓહો, આત્મા એ કલ્પના જે પરમા સુખ દુઃખની છે, એ કલ્પનાની પાર રૂચિ આત્માની કરીને જે અંતર્મુખમાંથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં અતિન્દ્રિય આનંદનો રસનો પર્યાય જે અનુભવ્યો, કે છે કે હું તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છું, હું રાગરૂપ નથી, હું વ્યવહારના વિકલ્પરૂપ નથી, હું કર્મરૂપ નથી, હું શરીરરૂપ, હું તો અતિન્દ્રિય સુખ સ્વરૂપ હું છું. વહી એ સ્વરૂપ જીસકા, એવો હું છું. હા હા, સુખનું કેમ મૂક્યું છે? જગત સુખને માટે જાવા નાખે છે ને, મરીને પણ સુખી છે. પ્રતિકૂળતા આવતા, એના દુઃખને હળવું લાગે, આકરું લાગે, અને દેહ છોડવો હળવો લાગે. અફીણ ખાય, ગળે ફાંહો ખાય, ઝેર પીવે, 5 લાખની મૂડી કહેવાતી 10 લાખની ખોટ ગઈ હોય, હવે કરવું, બોલું કેવું છું. આ હા, આવી પડેલી પ્રતિકૂળતાના દુઃખના માપ આગળ શરીરને છોડવું જેને દુઃખ અલ્પ લાગે છે, શરીર છોડી દઉં પણ આ દુઃખ મારે જોવે, એનો અર્થ એ થાય છે કે બીજા સાધનો વિનાનો તો રહું, પણ શરીર વિનાનો રહું ને સુખી થાવ એવું મારામાં છે, એમ ત્યાં નિર્ણય થાય. સમજાય છે? કાંઈ એને ખબર નથી. હો, એ તો એમ માને છે કે આપણે શરીર વિના મરી જઈએ ને, આ દુઃખથી રહી થઈએ, દુઃખથી રહી થઈએ એટલે ઠીક થાય, આપણને ઠીક થાય એટલે સુખી થઈએ, ઝેર પીએ, આ ખાઈએ, ગળે ફાવ ખાઈએ, હું આગરું શું કરવી? જે મોઢે નાગરવેલના પાન ચડ્યા એને કેવું કે એલા કોલસા છે કે અમારી પાસે પૈસા નથી, હાય હાય કેવું. એટલે અમારી પાસે આનંદ ને અંતર રેલ છે. સમજાણો? કે છે કે અમે અતિન્દ્રિય સુખ છીએ, દુનિયા સુખને માટે શરીર વિના રહીને પણ દુઃખને છોડવા માંગે, એનો અર્થ શું થયો? છે તો ત્યાં દુઃખ, મમતા છે, એટલે શરીર રહીતા એ તો મમતામાં મરે છે, પણ આત્મામાં આનંદ જે છે અતિન્દ્રિય, એનો અવ્યક્ત ભણકાર એવો નીકળે છે. બધા સાધન વિનાનો થાવ, આ છેવટે શરીર વિનાનો થાવ, તો પણ દુઃખ વિનાનો રહું, દુઃખ વિનાનો રહું એટલે સુખ વાળો થાવ. બસ એ સિદ્ધાંત સિદ્ધ થાય છે કે એના આત્મામાં અતિન્દ્રિય આનંદનો રસને સુખ પીડ્યો, કે શરીર વિના પણ રહીને સુખી થાવ એવો અવ્યક્ત જ્ઞાનમાં ભણ ભણકાર આવો આવે છે. સમજાય છે? કાંઈ ગળે ફાવ લીધા. હમણાં એક વાત આવી છે ને, કોઈ ખૂન કર્યું ગળે, એટલે હેઠે ઓલા પગ કરે ને, પગ હરસી લે પાટિયું, આ ફાંસી આપે ત્યારે દાદ મરનાર કે પાટિયું હરસેલી, ફાંસી આપનાર હોય ને જોડે, અમદાવાદમાં થયું હતું હમણાં, હા ફાંસી હું હરસેલી, ગમે કઈ થયું હતું, ફાંસી હું હરસેલીશ, એનું તો થયું નતું, બીજા નથી, એક છોકરો હતો આકડિયા થયું છે, એમાં થયું જોવા નતો ભરવાનું, ફાંસી નાખ્યો, હું કહ્યું લોકોને કે હેઠું પાટ્યું હું પગે ઠેરીશ, તમે ઠેરશો નહીં, મરવા તૈયાર છો એમ કે દેહ છોડો, હા હા હા, માસી બા બેઠી છે ક્યાંય, દેહ છોડીને જાઉં ત્યાં, પણ મારો અવ્યક્ત તો અંદર આનંદ પડ્યો છે ને, આત્મામાં આનંદ પીડ્યો છે ને, શક્તિએ એના અજ્ઞાનપણે પણ ભણકાર એવા આવ્યા કે શરીર છોડીને એકલો રહી શકીશ. એ સલનભાઈ ન્યાય સમજાય છે? આમાં કઈ એવો અહીંયા કે છે, અમે આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છીએ, રાગ નહીં, પુન નહીં, શરીર નહીં, એવા વિના એકલો અતિન્દ્રિય આનંદ દ્રવ્યમાં છે, શક્તિમાં છે, પણ ભાનમાં થયો માંથી ત્રણેયમાં અમારો આનંદ વ્યાપી ગયો છે. અમારો આનંદ નામનો ગુણ દ્રવ્યમાં વસ્તુમાં વ્યાપ્યો છે, શક્તિમાં એટલે ગુણમાં છે, પણ ભાન થયું એટલે અમારી દશામાં અવસ્થામાં એ ગુણનું ત્રણનું વ્યાપક થઈ ગયું છે. દ્રવ્ય ગુણને પર્યાયમાં આનંદ વ્યાપીયેલો એવો હું છું. સમજાય છે કાંઈ? એમ મુનિ પોતાના આત્માની વાતને પ્રસિદ્ધિ કરે. કેસા હું મેં અતિન્દ્રિય સુખ હોય સ્વરૂપ જીસકા, ઓર કેસા હું મેં સુચિન્ન આત્મૂર્તિ, બે વાત કરવી છે. જ્ઞાન ને આનંદ સૌ ચિન્નમાં આત્મૂર્તિ. હું તો એક શુદ્ધ રાગાદી ઉપાધિ રહીત. ભગવાન આત્મામાં રાગ કેવો એ તો વિકલ્પ ઉઠે પર મેલ છે. મારું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાની ચારિત્રવંત પોતાના સ્વરૂપને એકલો આનંદરૂપ અને એકલો જ્ઞાનમય પુંજ દેખે. ચેન માત્ર મૂર્તિ, જો ચેન માત્ર ચેતના માત્ર મૂર્તિ છે સવાલ ઇસકા હૈ એસા હું. જો ધર્મી પોતાના આત્માને વ્યાખ્યાકાળમાં પણ ઉપદેશના કાળમાં પણ પોતાના આત્માને આવો માને ને જાણે, હું તો અતિન્દ્રિય આનંદનો કંદ છું અને શુદ્ધ ચિન્ન જ્ઞાન 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 પુંજ ચૈતન પ્રકાશની જ્યોત છું. એ જ્ઞાન પણ ત્રણેયમાં સમ્યક વ્યાપી ગયો છે એવો આત્મા તે આત્મા કહીએ. હા હા હા, વસ્તુ દ્રષ્ટિએ અને સમ્યક દર્શનના વિષયમાં આવો આત્મા તેને આત્મા કહેવામાં આવે. દ્રવ્યાર્થિક નહીં છે, દ્રવ્ય સ્વરૂપ એસા હી હૈ. દેખો વસ્તુ દ્રષ્ટિ જોઈએ, વસ્તુ તો એવી જ છે કે છે. સમજાણું કાંઈ? એવો હું છું હવે, પણ મારી પર્યાયમાં હજી કંઈક મલિનતા છે. જો નિર્મળતા પર્યાયમાં થઈ ગઈ હોય તો સિદ્ધપદ હોવું જોઈએ, કેવળ જ્ઞાન હોવું જોઈએ. એટલે બે વાત સિદ્ધ કરે છે, સાધક છો સ્વરૂપની દ્રષ્ટિ છે આવો છો. પર્યાયમાં મલિનતાનો અંશ હજી છે, આ વિકલ્પ ઉઠે છે. હવે એમાં કેમ મલિનતા છે અને હું પરિણમેલો છું એમાં શું નિમિત્ત છે, કેવી વસ્તુ સ્થિતિ છે એની વાત.
તમારું વચન ગુરુદેવ.